તારીખ 19/10/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 371 અને 372 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 188
કર્મબંધન છે એની દશા છે આગાદી ભાવો વર્તે છે શુદ્ધાત્માની અનુભૂતિ કેમ થઈ શકે પ્રશ્ન કરનારે વર્તમાન સ્થિતિનું જ્ઞાન આપ્યું છે કે અમારી દશા પુરુષાર્થની દ્રષ્ટિએ જોઈએ તો હીન પુરુષાર્થ વાળી દશા છે. વળી મુખ તરળ સ્ટાર તડકો અનેક પ્રકારના શારીરિક સાતા સાતાના બંધનમાં પડેલા છીએ કે જેના વગર ચાલે એવું નથી. પૂર્વકર્મનું એવું બંધન છે, અમારો પુરુષાર્થ ઘણો ઘણો છે. વળી રાગાદી ભાવો ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે રાગ દ્વેષ મોહ એ પરિણામો ચાલ્યા કરે છે. આવી વર્તમાન સ્થિતિ છે પ્રાય સર્વ સંસારી પ્રાણીઓની, સર્વ અજ્ઞાનીઓની આવી દશા હોય છે. પ્રશ્ન કરનારે પણ સરળતાથી પોતાની સ્થિતિ પ્રસિદ્ધ કરી છે. ભલે દશામાં દોષ છે, અજ્ઞાન છે, પણ સાથે સાથે સરળતા પણ છે એ નોંધવું જોઈએ. એમ કહ્યું ને, અમારી દશા એની છે, રાગાદી ભાવો પ્રવર્તે છે, છતાં સરળતાથી એની પ્રસિદ્ધિ કરી છે અને એ દોષો ટાળવાની ભાવના અને અનુભૂતિ પ્રગટ કરવાની ભાવના પણ વ્યક્ત કરી છે. એને આ ઉત્તર છે.
બરાબર,
શું લેવું જોઈએ કે દોષવાળી દશાને ટાળવા માટે, દોષને પ્રગટ કરવા, એમાં થોડી શક્તિ જોઈએ છીએ. એ પણ દોષને પ્રગટ કરવાની શક્તિ જોઈએ છીએ, સરળતા જોઈએ છીએ અને આત્મપ્રાપ્તિની એમાં ભાવનાની આવશ્યકતા છે. એ પ્રકારે આ દોષની પ્રસિદ્ધિ છે, સાથે સાથે શુદ્ધાત્માની અનુભૂતિની ભાવનાની પણ પ્રસિદ્ધિ છે. એવી સ્થિતિમાં ઉભેલા જિજ્ઞાસુને આ ઉત્તર છે. ઉત્તર કે રાગાદી ભાવો વર્તમાન વર્તતા હોવા છતાં તે બધા ભાવો ક્ષણિક છે, વિનાશી છે, અભૂતાર્થ છે અને જૂઠા છે. શું કહે છે કે જે વર્તમાન સ્થિતિ છે એ કાયમી સ્થિતિ નથી એમ કહે છે. પહેલી વાત તો શું એને કહે છે કે જે સ્થિતિનો તને અનુભવ છે એ કોઈ કાયમી ચીજ નથી, એ વિનાશિક ચીજ છે, ક્ષણવર્તી ચીજ છે. એટલે એ કાયમ રહેશે એમ એનું કાયમ પણ એને કાયમી માનીને અટકવા જેવું નથી. એ નાશ થવાનો છે, એની સ્થિતિ લઈને એનો ઉદય છે અથવા એનું અસ્તિત્વ છે એમાં એની ઘણી મર્યાદિત સ્થિતિ છે. તો એ સ્થિતિ પૂરી થયા પછી બીજી અનુભૂતિની જે ભાવના છે એવી સ્થિતિ પ્રગટ કરી શકાય છે. જો એ સ્થિતિ કાયમ રહેવાની હોત તો તકલીફ થાત. શું કરીએ, આ સ્થિતિ તો હવે કાયમ નહીં થઈ ગઈ, મટે એવું નથી તો મુશ્કેલી ઊભી થાય, પણ એ સ્થિતિ કોઈ કાયમી નથી. એટલે ભલે વર્તમાનમાં છે એમ કહે છે, વર્તમાનમાં વર્તી રહ્યા છે એમ ભલે હોય તો પણ તે બધા ભાવો ક્ષણિક છે, એ પલટાતી સ્થિતિવાળા પરિણામ છે. અને જે સ્થિતિ શુદ્ધાત્માની અનુભૂતિ જોઈએ છીએ, પ્રાપ્ત કરવી છે એવી ભાવના છે, એ સ્થિતિ લાવી શકાય છે. આ દશા પૂરી થાય અને એ દશા આવી શકે એની તૈયારી વર્તમાનમાં થઈ શકે એવું છે. એ બધા ભાવોનું અસ્તિત્વ હોવા છતાં તૈયારી અત્યારથી થઈ શકે એવું છે, અને એ સ્થિતિ પૂરી થતાં શુદ્ધાત્માની અનુભૂતિ આવી શકે એમ છે.
બરોબર
એમ કહે છે. કોઈ માણસ વેપાર કરે છે આ જગતમાં તો નફો દેખાય છે ને વેપાર કરે છે, કે નફો મળે છે પછી વેપાર કરે છે, વેપાર કર્યા પછી નફો મળે છે, પણ નફો દેખાય છે ત્યારે એ વેપાર માંડે છે, એમ છે કે નહીં? જ્યારે શક્યતા છે, લાભ મળવાની શક્યતા છે, ત્યારે એનો પ્રયાસ અને પ્રયત્ન કર્તવ્ય છે.
બરોબર
એમ છે કે કોઈને પહેલા હાથમાં નફો આપી દેવામાં આવે છે કે આ તમારો નફો પહેલા લઈ લ્યો હવે વેપાર કરો, એમ નથી હોતું. કહે છે કે તારા સ્વરૂપની અપેક્ષાએ સ્વરૂપમાં તે નહીં હોવાથી મૂળ અસલ સ્વરૂપમાં વર્તમાન કર્મબંધન, વર્તમાનની દશાનું હીણપણું અને વર્તમાન વર્તતા રાગાદી ભાવો ક્ષણિક પર્યાયમાં છે અને મૂળ સ્વરૂપમાં નથી, તેથી તે નથી, તારામાં નથી એમ કહેવામાં આવે છે. અભૂતાર્થનો અર્થ છે નહીં હોવા, પણ ભૂત એટલે હોવું, તું ભાવ તું બી હોવું, ભૂત એટલે હોવું, ભૂત એટલે આ ભૂત પલિત નહીં, ભૂત એટલે હોવું, અભૂત એટલે નહીં હોવું, અર્થ એટલે ભાવ. જે ભાવો તારા સ્વરૂપમાં નથી તેને અભૂતાર્થ ભાવો કહેવામાં આવે છે. પણ છતાં ભાવો ભૂતાર્થ ભાવો છે, મૂળમાં તારા સ્વરૂપમાં નથી. અને જૂઠા છે એટલે તારાપણે સ્વપણેનો અનુભવ જૂઠો છે. શું કેવું છે? ભાવો તે ભાવો અસ્તિત્વ તરીકે ભલે એ ભાવો હોય, એની હયાતી નથી એમ નથી કહેવું, ક્ષણિક છે એમ તો કહી દીધું, એટલે એની હયાતી ક્ષણિક હયાતી તો સ્વીકારી, પણ તે ભાવોનું સ્વપણે અનુભવન છે તે જૂઠનો અનુભવન છે, તે જૂઠો અનુભવ છે, તેથી તે ભાવો જૂઠા છે એમ કહેવામાં આવે છે. કેમ કે એ ભાવો રૂપે હું છું એમ અનુભવ આવે છે, એ ખોટું છે, જૂઠ છે. ખરેખર તો આત્મા એવો નથી, પોતે મૂળ સ્વરૂપે એવો નથી, તેથી અન્યથા અનુભવ તે જૂઠનો અનુભવ છે. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે, જ્ઞાની ત્યાં સુધી જાણે છે કે એકત્વ બુદ્ધિએ સમ્યક દર્શન પહેલા એકત્વ બુદ્ધિએ હું શુદ્ધ આત્મા છું એવો વિકલ્પ થાય છે, તે વિકલ્પ જૂઠો છે. એવો વિકલ્પ જૂઠો છે એને એવા અનુભવનું નામ સમ્યક્ત્વ છે. રાજમંદી એવી છે, દિવ્ય છે તરષ્ટિકામાં, કે એવો શુદ્ધાત્મા છું એવો જે વિકલ્પ ઉત્પન્ન થયો ત્યારે એને એકત્વ બુદ્ધિએ શું અનુભવ થયો? કે હું શુદ્ધાત્મા છું એવો વિકલ્પનો ભાવ હું છું. એકત્વ બુદ્ધિ થઈ એનો અર્થ શું? એ વિકલ્પ રૂપે હું છું એવો અનુભવ થયો, એવો તો આત્મા નથી. વિકલ્પ રૂપે તો આત્મા નથી. એવા વિકલ્પ નો અનુભવ થયો, એવો સૂક્ષ્મ વિકલ્પ હોય અંદરમાં, સ્થૂળ વિકલ્પ નો હોય, અંતરજલ્પ, જેને આત્માનું ચિંતન મનન ઘોલન એમ કહેવામાં આવે, સ્મરણ એમ કહેવામાં આવે, એ શું છે? એ જુઠ છે. જેવો વિકલ્પ છે એવો આત્મા આમ છે. એટલે એમ કહે છે કે વર્તમાન રાગાદી ભાવો એ તો જૂઠા છે, તેથી તેનું લક્ષ છોડીને આમ કહે છે તે હું છું એવું લક્ષ બંધાયેલું છે. આ પરિણામો ને આ વર્તમાન સ્થિતિ વાળો એવો હું, એવું જે લક્ષ બંધાઈ ગયું છે, એ લક્ષ છોડીને, એવો લક્ષનો અભાવ કરીને, ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતા, ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા તે હું એમ લક્ષમાં લેવું, ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા તે હું એવો વિકલ્પ કરવો એમ અહીંયા નથી કહ્યું.
લક્ષ
રાગની આમ ક્રિયા કરજે, વિકલ્પની આવી ક્રિયા કરજે, હું ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા છું એમ અંદરમાં ચિંતવન કર્યા કરજે, એવું વારંવાર રટણ કર્યા કરજે, એવું વારંવાર મનન કર્યા કરજે એમ નથી કહેતા. ધ્યાન દેવા જેવું છે, ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતા એટલે એ હું છું એમ જ્ઞાનમાં પોતાના અસ્તિત્વને ગ્રહણ કરતા આત્માની અનુભૂતિ થઈ શકે છે. ચોખ્ખો ઉપાય છે આ. કોઈ એમ પ્રશ્ન પૂછે તો પ્રશ્ન એમ જ પૂછો છે કે શુદ્ધાત્માની અનુભૂતિ કેમ થઈ શકે છે, કે શુદ્ધાત્માની અનુભૂતિ શુદ્ધાત્માનું લક્ષ કરતા થઈ શકે છે. આ એનો સીધો ઉત્તર છે. અસ્થિથી નાસ્તિથી એમ કહેવાય કે જે રાગાદી વિકલ્પો ને વર્તમાન હીની દશા છે એનું લક્ષ છોડતા થઈ શકે છે, તે નાસ્તિથી કહ્યું. અસ્થિથી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતા થઈ શકે છે. આટલી વાત છે. પ્રશ્ન એ થશે કે લક્ષ કેમ કરવો? બસ આ જ સમજવું કે જે જે લક્ષ અત્યારે કરે છે કે નહીં, ત્યારે હું ફલાણો છું, હું ફલાણો ફલાણો નામ ધારી મનુષ્ય છું, અને જે કાંઈ ભાવો વર્તે છે એવો હું છું એવું લક્ષમાં છે કે નહીં તપાસી લેવું. વર્તમાન ઊંધા લક્ષને તપાસી લેવું કે લક્ષ કોને કહેવાય. હા, લક્ષ એટલે ત્યાં ને ત્યાં લક્ષ રહેવું, ધ્યાન રહેવું, પોતાપણે મમત્વ રહેવું, ખસવું નહીં, ત્યાંથી ખસવું નહીં. જ્યાંથી આત્મા ખસી ન શકે એ લક્ષનું ચિહ્ન છે, લક્ષનું આ લક્ષણ છે. એને ક્યાં લક્ષ છે કે જ્યાંથી એનો આત્મા ખસતો નથી ત્યાં એનું લક્ષ છે. ક્યાંથી ખસતો નથી કે જેટલા કોઈ ઉદયમાન પ્રસંગો છે તેને તે પ્રત્યેના જે પરિણામો છે ત્યાંથી આત્મા ખસતો નથી. એટલે ટૂંકામાં ઉદયમાં એકાકાર છે. પ્રશ્ન એ જ છે કે વર્તમાન અમને કર્મબંધન છે, વર્તમાનમાં અમારી હીણી દશા છે, વર્તમાનમાં રાગાદી ભાવો વર્તે છે, કે છે કે એ બધું હોવા છતાં એ ઉપરાંત તારું લક્ષ પણ ત્યાં છે એમ કે છે. ઉત્તરમાં શું વાત કાઢી?
લક્ષ્મણ,
તારા ધ્યાનમાં કેટલીક વાત આવી છે અને સરળતાથી તું તે વાત અમને કહે છો, ઠીક છે, ત્યાં સુધી વાત ઠીક છે. તારા ધ્યાનમાં એ વાત આવી કે મને પૂર્વકર્મનું બંધન છે, મને પુરુષાર્થ નથી, મને રાગ દ્વેષના પરિણામો પણ વર્તે છે, આવું બધું છે. પણ એ ઉપરાંત તારું લક્ષ પણ ત્યાં છે, આ ખોટું છે. પેલા બધા ટાળવા છે, હું દશા ટાળવી છે, રાગાદી ટાળવા છે, કર્મબંધન ટાળવા છે, એમ તને જે ભાવ થાય છે, સાથે સાથે અનુભૂતિ પ્રગટ કરવી છે એવા પરિણામ તને થાય છે. તો કે છે એક વિશેષ વાત તને તારા ધ્યાન ઉપર મૂકીએ છીએ કે તારું લક્ષ પણ ત્યાં જ છે. જે રાગાદી હીની દશા અને કર્મબંધન છે એના ઉપર તારું લક્ષ છે, એના ઉપર તારું ધ્યાન નથી. માત્ર આ છૂટી જવું જોઈએ, આ ન જોઈએ, આ ન જોઈએ ને પેલું જોઈએ, આ ન જોઈએ ને પેલું જોઈએ, અનુભૂતિ જોઈએ, એવો તારો જે ભાવ છે એમાં મૂળ કારણ તો તારું લક્ષ છે. જો લક્ષ ફરે તો આ બધું ફરે,
બરોબર.
અનુભૂતિ પ્રગટ થાય, કર્મબંધન નાશ થાય, અભાવ થાય, પુરુષાર્થની જાગૃતિ થાય અને રાગાદી ભાવોનો પણ અભાવ થાય. એટલે ઉત્તરની અંદર આ વાતને ઉકસાવી છે. લક્ષ ન થાય ત્યાં સુધી લક્ષ થવાનો પ્રયાસ કરવો, ત્યાં સુધી બીજે રવાડે ચડી જવું એમ હોય શકે
નહીં.
જે ગામ જવું હોય એ ગામનો રસ્તો પકડવો જોઈએ. એ રસ્તો હાથમાં ન આવે એટલે ગમે તે રસ્તો પકડી લ્યો તો ગમે ત્યાં પહોંચી જાઓ, એ પરિસ્થિતિ થાય. શું થાય છે, મૂળ માર્ગ જેને જિનમાર્ગ કહે છે, જિનેન્દ્ર દેવો ચાલ્યા તેથી તેને જિનમાર્ગ કહે છે. એ સંપ્રદાય નથી, જિનેન્દ્ર દેવોએ તે માર્ગે વિચરણ કર્યું તેથી તેનું નામ પાડ્યું જિનમાર્ગ, મોટા પુરુષના નામે નામ પાડ્યું. એ માર્ગ હાથમાં ન આવે એટલે ગમે તે માર્ગે ચડી જવું, ગમે તે ક્રિયાએ ચડી જવું, એ વાત કાંઈ ઉચિત નથી, યોગ્ય નથી. આખા સર્વ શાસ્ત્રોનો મૂળ હેતુ આ છે, લક્ષ થવા ને દેહ નો કયા શાસ્ત્ર સુખદાય. શ્રીમદજી એક વાક્યમાં બધા શાસ્ત્રોના અધ્યયનનો મૂળ હેતુનો સરવાળો મારી દીધો કે આટલા બધા શાસ્ત્રો શા માટે કયા, શાસ્ત્રકારોએ આટલા બધા શાસ્ત્રો શા માટે કયા કે જીવનું લક્ષ ફેરવવા માટે કયા.
બરોબર,
એ લક્ષ ફરતા કર્મબંધન તૂટે છે, પુરુષાર્થ થાય છે, પુરુષાર્થ ઉત્પન્ન થાય છે અને રાગ દ્વેષ મોહ આદિના દોષો સમ્યક પ્રકારે અભાવ થાય છે. તેથી એનું મૂળ કારણ લક્ષ ફરવું તે છે, એ વાત એમણે એક નીતિમાં નાખી દીધી.
બરોબર,
કેટલી ગૂઢ વિષય છે, વિષયને કેટલો સંક્ષેપમાં ગૂઢ ભાષાએ મૂકી દીધો છે. આ તો સૌ જ્ઞાનીઓ, કોઈ પણ જ્ઞાનીને કહો તો આ જ વાત નીકળે, બીજી વાત નીકળે. લક્ષ ક્યારથી ફરે છે, લક્ષ તો છે, લક્ષ વગરનો તો જીવ નથી. અસ્થિ પોતાની અસ્થિ ઉપર લક્ષ નથી એટલે ઉદય ઉપર લક્ષ છે. ઉદય કહો કે વર્તમાન કર્મ બંધન કહો, હીણી દશા કહો, રાગાદી ભાવ કહો, એના ઉપર લક્ષ છે. વર્તમાન પ્રસંગ ઉપર લક્ષ છે, કર્મ પ્રસંગ છે, જેટલા પ્રસંગ છે તે બધા કર્મ પ્રસંગ અથવા કર્મ ઉદયના પ્રસંગ છે, એના ઉપર લક્ષ છે. એટલે પર ઉપર લક્ષ છે. એ લક્ષ ફેરવવાનું ક્યારથી બને કે જ્યારથી પોતાના સ્વરૂપ અસ્તિત્વનું પ્રતિભાસન થાય ત્યારથી, ઓળખાણ થાય ત્યારથી. એ પહેલા કોઈનું લક્ષ ફરે એવું બનતું નથી. આ જુદી જુદી ભાષાએ એક જ વાત આવે છે, લક્ષ ક્યારથી ફરે. શ્રીમદજીએ કહ્યું અસ્તિત્વ જ્યારથી ભાસે છે ત્યારથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. એટલે કે લક્ષ છે અનાદિનું, પર ઉપર જે ખસતું નથી એ સ્વ ઉપર આવે છે ત્યારે ત્યાંથી પણ ખસતો નથી. અને સર્વોત્કૃષ્ટ તત્વ પ્રતિભાસે પછી નજરાય નહીં તો થાય શું?
થાય શું?
નમથુ ભૂત પલ્લિત નો ભાસ થઈ જાય તો તે અહીંયાથી લક્ષ પડતું નથી.
બરોબર.
એક બીક લાગી જાય
અંધારી
રાતે નીકળવાનું થાય કોઈ કારણસર અનિવાર્યપણે, બને ત્યાં સુધી તો નીકળે નહીં. બીક નો માર્યો એમાં નીકળ્યો હોય ને એમાં કઈક ભડકો વડકો ફાળી ગયો હોય, કેવો આભાસ થઈ ગયો હોય. એક તો અંદરમાં કલ્પના થયા કરતી હોય કે કાંઈક હશે તો કાંઈક હશે તો એમાં કાંઈક હશે એવો ભાસ થઈ જાય, થઈ રહ્યો, ડગડી ચસકી જાય છે, આટલી ઊંડી અસર જાય છે એક ક્ષણમાં. તો સર્વોત્કૃષ્ટ પદાર્થનો જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનમય તત્વનો, અનંત જ્ઞાનમય તત્વનો જ્ઞાનની પ્રધાનતામાં જેવું છે તત્વ એવો પ્રતિભાસ આવે, એનું લક્ષ ન થાય તો બીજું થાય શું? પછી એનું જ લક્ષ થાય તો બીજું લક્ષ રહે
નહીં.
શ્રી ગુરુ શુદ્ધાત્માનો ઉપદેશ આપે છે, વારંવાર શુદ્ધાત્માને બતાવે છે, મૂળ મૂળ લીધું ને ધર્મદાસ વિક્ષુલ્લક, વારંવાર આત્માને શુદ્ધાત્મ સ્વરૂપને બતાવે તેને ગુરુ કહીએ. ગુરુ એટલે બહારમાં વેશ બદલે તેને ગુરુ કહીએ એમ ન લીધો. શુદ્ધાત્માને વારંવાર બતાવે તેને ગુરુ કહીએ. એ ગુરુ શુદ્ધાત્માને વારંવાર બતાવવા છતાં જીવ કેમ જોતો નથી કે એનું લક્ષ નથી એટલે.
બરોબર.
આમ છે માણસ કે આપણે ઘણું કહીએ છીએ પણ અમારું સાંભળતા નથી, એનો અર્થ શું કે એનું લક્ષ નથી એના ઉપર, કહીએ છીએ એના ઉપર એનું લક્ષ નથી. આ તો બહુ પ્રસિદ્ધ સામાન્ય જગતના પ્રસંગોમાં પણ લક્ષનો વિષય તો સર્વને સામાન્ય અનુભવ ગોચર છે. લાભ નથી ભાસતો એમ પણ છે, બધું છે લક્ષની અંદર, જેટલું વિસ્તાર લઈએ એ બધો છે. ત્યાં એનું ધ્યાન નથી, ત્યાં એને લાભ દેખાતો નથી, એના ઉપર એનું વજન નથી, એની એને મુખ્યતા આવતી નથી, એ વાતની એને ગણતરી થતી નથી, લાભ નથી ગણતરી થતી નથી, બધું કહો. એમ તો કે છે ધર્મ થાય તો લાભ થાય, સુખ શાંતિ થાય, એવું તો માયનું છે. એવું માયનું સાચું ક્યારે? લક્ષ ફરે ત્યારે. લક્ષ ન ફરે ત્યાં સુધી ઉગે ઉગે માનેલું તે ખરેખર માનેલું નથી. એક વચનમાં એ વાત છે, તેથી તેનું લક્ષ છોડીને રાગાદી વર્તમાન ભાવોનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતા, તે હું છું એમ લક્ષ કરતા, રાગ કરતા, વિકલ્પ કરતા, એમને વિચાર કરતા એમને આત્માની અનુભૂતિ થઈ શકે છે. નિયમબદ્ધપણે અવશ્યપણે થઈ શકે છે એવો આ અફર સિદ્ધાંત છે, આત્માની અનુભૂતિ થવાનો આ ત્રિકાળિક સિદ્ધાંત છે, ત્રિકાલિક સિદ્ધાંત છે. સિદ્ધાંત ત્રણે કાળે એક સરખો હોય છે. જે કોઈ આત્માઓને ભૂતકાળમાં અનુભૂતિ થઈ, વર્તમાનમાં થઈ રહી છે અને ભવિષ્યમાં થશે, એ ત્રણેય કાળે શુદ્ધાત્માનું લક્ષ થનારને થઈ શકે છે, બીજાને નહીં. આ સિદ્ધાંત છે. હવે કહે છે કે રાગાદી ભાવો એક સમયની સ્થિતિવાળા છે. આ રાગાદી ભાવો તો સમય સમયની અલ્પ સ્થિતિવાળા છે. તને જે પકડાય છે રાગ નો પર્યાય તો અસંખ્ય સમયનો જથ્થો પકડાય છે. છદ્મસ્થ દશામાં જે રાગ ને વિકલ્પ નો ખ્યાલ આવે છે એ તો અસંખ્ય સમય વર્તનારો લંબાઈને, એક સમય સાથે બીજા સમય સાથે ત્રીજા સમય સાથે અસંખ્ય સમય સુધી જે વિકલ્પ લંબાયો એ તને પકડાય છે, પણ ખરેખર એટલી પણ એની સ્થિતિ નથી, ક્ષણ જેટલી પણ એની સ્થિતિ નથી, એક સમયની સ્થિતિ છે. કોઈ પણ સમયે એનો સંબંધ છૂટી શકે એમ છે, પ્રતિ સમય એનો વિનાશ થતો હોવાથી પ્રતિ સમય તે નવો ઉપજે છે, વળી વિનાશ થાય છે, વળી નવો ઉપજે છે. તેથી કોઈ પણ સમયે તેનો સંબંધ, તેનું કનેક્શન છૂટી જઈ શકે એમ છે, કોઈ પણ સમયે છૂટી શકે એમ છે. રાગાદી ભાવો એક સમયની સ્થિતિ વાળા છે, અને ભગવાન આત્મા કાયમ ટકનાર અવધ સ્પષ્ટ સ્વરૂપ છે. અવધ સ્પષ્ટ સ્વરૂપ છે, શું કહે છે કે રાગાદીનો સંબંધ કેમ છોડવો, કે અંદરમાં રાગાદીનો સંબંધ કોણ કરે છે, કે જ્ઞાન કરે છે, શેનાથી સંબંધ કરે છે? આ રાગ છે એમ સંબંધ કોણે કર્યો, કે જ્ઞાન દ્વારા કર્યો? એ જ જ્ઞાન પોતાનો પોતામાં, પોતાના અનુભવનમાં રહે, પોતે અનુભૂતિ સ્વરૂપ છે, પોતે અનુભૂતિ સ્વરૂપ હોવાથી પોતાના સ્વયંના અનુભવનમાં રહે, ત્યારે એને રાગાદી સાથેનો સંબંધ રહેતો નથી, ત્યારે એને એ સંબંધ તોડ્યો એમ કહેવાય છે. એક સમયમાં આ ચૂકી શકે એમ છે. એવો અંતરંગ પુરુષાર્થ, અંતરંગ કાર્ય કરવાનો, અંતરંગમાં એનો પ્રયત્ન વારંવાર ચાલવો જોઈએ. પ્રેક્ટિસ કરે નહીં તો આ કાર્ય થાય એવું નથી, માત્ર એનો વિચાર કર્યા કરે, વિકલ્પ કર્યા કરે તો એ કાર્ય થાય એવું નથી. બહુ ભાગ જીવોને તો શું છે કે પૂર્વ સંસ્કારથી ઊંધા લાકડા પૂર્વ સંસ્કારના ઘણા પીડ્યા છે લબ્ધમાં. એટલે એક તો આ વાત સમજણથી, બુદ્ધિથી બેસતી નથી. બુદ્ધિથી બેસે તો બુદ્ધિમાં બેસી એનો સંતોષ પકડી લે છે. આ સ્થિતિમાંથી પ્રાય જીવ બહાર નીકળતા, એક તો મહેનત કરીને ઊંધા લાકડાની સ્થિતિ હળવી કરીને માંડ માંડ બેસાડ્યું, ક્યાં અટક્યો? કહે છે કે પછી એનો પ્રયાસ ચાલુ કરવો. એ પ્રયાસ ચાલુ ન કરે તો એ બુદ્ધિમાં બેઠેલો વળી પાછો ઉઠી જશે. કેમ કે હજી એકત્વ બુદ્ધિ અને ઉદયમાન કર્મ પ્રસંગો 24 કલાક નિરંતર ચાલે છે, ક્યારે નથી એમ નથી. રાગાદી ભાવો એક સમયની સ્થિતિ વાળા છે, અને ભગવાન આત્મા કાયમ ટકનાર, જેમાં અનંત ગુણનું નિધાન ભરેલું છે, જે સ્વયં ભગવાન સ્વરૂપ છે, એ તો અનાદિ અનંત શાશ્વત, કર્મથી નહીં બંધાયેલો અને કર્મથી નહીં સ્પર્શાયેલો છે. અબદ્ધ એટલે નહીં બંધાયેલો, અસ્પષ્ટ એટલે નહીં સ્પર્શાયેલો છે. હંમેશા 14-15 ગાથામાં શુદ્ધાત્માનું આ વિશેષણ વાપર્યું. કેવું છે આત્મા મૂળ સ્વરૂપે? કે અબદ્ધ સ્પષ્ટ છે, કર્મથી બંધાયેલો નથી ને રાગાદીથી સ્પર્શાયેલો નથી, દ્રવ કર્મથી બંધાયેલો નથી ને ભાવ કર્મની એને સ્પર્શના માત્ર પણ નથી. આવું પૂરે પૂરું નકોર તત્વ છે આત્મા. માણસ કોરે કોરું નકોર તત્વ છે. ગીરજીભાઈ દાખલો આપતા, ગીરજીભાઈ વાળ્યા, દૂધમાં પાણી જરાય ભરવું ન જોઈએ, તેથી જે વાસણમાં જે તપેલીમાં દૂધ લેવામાં આવે એને ધોઈ નાખે, અને પછી એની અંદર દૂધ લઈએ તો જેટલું પાણી છોટું હોય શું કરે કે આટલું પાણી નથી એનું નિશંક પણ ક્યારે કરી નાખે કે એ તપેલીને કોરી પાડી દેવી. ધોયા ઉચકા ધોયા વિસ્યા પછી તડકે મૂકીને પાણી બધું મૂકી જાય ને કોરી થઈ જાય પછી એમાં દૂધ લઈએ તો શંકા પડે કે હવે આમાં કઈ પાણી તટી ગયું છે કે નહીં, હવે એ પણ દૂધ છે કેમ કે વાસણ કોરું હતું. એમ એક વાર પરિણામમાં વિકલ્પનું કોરાપણું થવા અર્થે મૂળમાંથી લક્ષ ફરી જવું. લક્ષ ફરે ત્યારે લક્ષ નો વિષય કોરે કોરો નકોર આત્મા થઈ જાય કે આ આત્મા છે એ દ્રવ કર્મથી ક્યારે બંધાયેલો નથી અને ભાવ કર્મથી ક્યારે સ્પર્શાયેલો નથી. પણ આ જન્મ મરણ અનંત જન્મ મરણ થયા એમ આગમ કહે છે. આગમ ભાષાએ એમ આવ્યું કે આ પરિભ્રમણ કરતા આત્માઓ જગતમાં 84 લાખ યોનિમાં જન્મે છે અને મરે છે, જન્મે છે પછી મરે છે, પાછા જન્મે છે પાછા મરે છે. આવા કેટલા જન્મ મરણ કર્યા કે અનંત જન્મ મરણ કર્યા આવે છે કે આ ખોટું આવ્યું? આ તો આગમમાં એમ છે કે એ આગમ ભાષાએ આગમનો વિષય ભલે કહ્યો, હવે અધ્યાત્મ ભાષા એ અધ્યાત્મનો વિષય કહે છે. એ પણ આગમનો આગમમાં સમાવિષ્ટ છે કે નહીં કે તારા મૂળ સ્વરૂપને તું જો તો તને એમ લાગશે કે આ મારા મૂળ આત્માએ તો જન્મ મરણ કદી કર્યા કદી કર્યા નથી ને આ વર્તમાન ભવ છે મારો નથી, મારા આત્માનો ભવ નથી, એનાથી તો હું રહી જ છું. અનંત જન્મ મરણ મેં કર્યા એવું માન્યું હતું તે મારી ભૂલ હતી, એમાં મમત્વ થયું હતું તે મારી ભૂલ હતી. પણ મારો શુદ્ધ આત્મા એ તો નકોર તત્વ છે, સદાય પોતાના સ્વરૂપથી અસ્ખલિતપણે રહેનારો અચલિતપણે રહેનારો એવો શુદ્ધ આત્મા પરમાત્મા એમને મંદરમાં બિરાજમાન છે. અંતર્મુખ થઈને એના દર્શન કરે ત્યારે એને આવા દર્શન થાય છે એમ કહે છે. ત્યારે એને સર્વ પ્રકારના ઉદયિક ભાવમાંથી અહમ ગણું ચાલ્યું જાય છે. કહે છે કે રાગાદી ભાવો કે જે શુદ્ધાત્માથી સદાય ભિન્ન છે તે એક સમયની સ્થિતિ વાળા છે. ભગવાન આત્મા કાયમ ટકનાર અવધ પ્રશ સ્વરૂપ છે, એ કાયમ એ સ્વરૂપે રહેનારું શાશ્વત તત્વ છે. એકની સ્થિતિ એક સમયની ને બીજાની સ્થિતિ શાશ્વત કાયમી, આટલો મોટો તો બે વચ્ચે ફેર છે. હવે મૂળપણાનો ભાવ એક સમયની સ્થિતિમાં થવા લાગે છે તે અસમ્યક છે, અને કાયમી અસ્તિત્વ છે ત્યાં હું પણ ભાવથી સ્થપાય, સૃષ્ટા જ્ઞાનના ભાવથી સ્થપાય એ સમ્યક છે. પેલું અસમ્યક છે ને આ સમ્યક છે, આટલી વાત છે. તેથી એક સમયની ક્ષણિક પર્યાયનું લક્ષ છોડી દોહરાવી છે વાતને. તેથી એક સમયનું ક્ષણિક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતા અને દ્રષ્ટિ કરતા, લક્ષ કરતા અને દ્રષ્ટિ કરતા, લક્ષ થતા પછી શ્રદ્ધા બદલાય છે. આખી દ્રષ્ટિ એક સાથે પૂરેપૂરી પલટો મારે છે અંદરમાં, ત્યાં આત્માની અનુભૂતિ થઈ આવે છે. એ પ્રકારે આત્માની અનુભૂતિ થઈ શકે છે. આત્માની અનુભૂતિ અવશ્ય થઈ શકે છે. આ પ્રકારે ન થવાનું આમાં કોઈ કારણ રહેતું નથી. જેને શુદ્ધાત્માનું લક્ષ્ય થાય એને અનુભવ થઈ શકે એમાં કાંઈ બાધક કારણ રહેતું નથી. બુદ્ધિપૂર્વક શરૂ કરવું અને લક્ષ થતા સહજ ભેદ જ્ઞાન વર્તવા લાગશે.
બરોબર,
એની અંદર આંશિક સહજતા ઉત્પન્ન થશે, અનુભવ થતા એકદમ સહજ થઈ જશે.
બરોબર,
વિજ્ઞાન કરવું એ વાત તો હજાર વાર આવે છે, પણ એ તપાસનું જરૂરી છે કે આ વિજ્ઞાન કરવું એ વાતની ના તો પાડતા નથી ને? વિજ્ઞાન કરવાના વાતની ના છે કે નથી? તો કેમ થતું નથી એનો અહીંયા પોતે વિચાર કરવો જોઈએ કે આત્મપ્રાપ્તિની અનુભૂતિની ભાવના એને. વેદ જ્ઞાનનો જન્મ ક્યાંથી થાય છે? વેદ જ્ઞાન કરવાનો કયો જીવ એ વેદ જ્ઞાનની પ્રેક્ટિસ અંદરમાં શરૂ કરે છે કે કરી શકે છે કે જેની પરિપક્વ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના થાય છે તે?
બરોબર,
જેની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પણ ઠેકાણા વગરની છે એનું પણ ઠેકાણું નથી, એ વેદ જ્ઞાન કરી શકશે અથવા કરશે નહીં? કરવા ધારે તો પણ એની એ ધારણા ધારણામાં રહી જાય છે, વિજ્ઞાન થતું નથી. બહુ એક ને એક બે જેવી વાત છે. એટલા માટે પૂછબેન શ્રી એ વિષયને મુખ્યતા પોતાના વચનોમાં આપી છે અને કાયમ એમણે ભાવનાનું અનુમોદન આપ્યું છે. આપણું દ્રષ્ટાંત કીધો તો માજી હતા વૃદ્ધ, દર્શન કરવા ગયા, તેને વાત કરવાનો વિચાર થયો, મને તો હવે વ્યવસ્થા છે કઈ યાદ પણ પૂરું રહે નહીં, શાસ્ત્રનો વિષય તો ઘણો ગહન અને વિદવત્તાપૂર્ણ છે, અમારા દોષીઓનું એમાં શું ગજું એમ લાગે ને? ત્યારે એમ કહ્યું કાંઈ વાંધો નહીં, તમારી ભાવના છે ને, તમારી ભાવના શું છે? સ્વરૂપ પ્રાપ્તિની જે તમારી ભાવના છે એમાં વૃદ્ધિ કરજો, એ વધારજો. ભાવના વધારવી, આત્માની ભાવના વધારવી, બસ આમાં બધું આવી ગયું. એ ભાવના એ અનુભવનો પ્રયાસમાં આવવાનું મૂળિયું ત્યાં પડ્યું.
મૂળિયું
આ તો મુક્તિનું મૂળ સમ્યક દર્શન, દંશન મૂલો ધમ્મ, અને સમ્યક દર્શન નું મૂળ ભાવના. આ સુધી વાત ચોખ્ખી કરી છે.
બરાબર,
સત્પુરુષોએ વિષયને આ સુધી સ્પષ્ટ કર્યો છે. જે કાંઈ હવે અટક્યું છે પોતાની ભાવનાની ખામીને લઈને અટક્યું છે, બીજું કાંઈ નથી, અને એમાં કોઈ ફૂલ ચાલે એવું નથી. કોઈ એમ કહે કે અમે ઘણું વાંચીએ છીએ, ઘણું સાંભળીએ છીએ, ઘણો સ્વાધ્યાય કરીએ છીએ, રોજ મંદિર દર્શન ને પૂજા કરવા આવીએ છીએ, માટે અમારી ભાવના છે ને સોનગઢ રોજ જઈને વારંવાર દોડી દોડીને જઈએ છીએ, માટે અમારી ભાવના છે. ભાવના હોય તો તને ભેદ જ્ઞાન ચાલ્યા વિના, જો ભેદ જ્ઞાન તને ચાલે તો તને લક્ષ થયા વિના, જો લક્ષ થાય તો અનુભૂતિ થયા વિના, આમાં કાંઈ ફૂલ ચાલે હું નથી. અને રોજ સ્વાધ્યાયમાં આવે છે એટલે એને થાબડ ભાણા કરે કે તમે બહુ ભાવના વાળા છો એમ, પણ આમાં ચાલે હું આવો. આ તો નગ્ન સત્ય છે, દિગંબર માર્ગ છે ને, નગ્ન સત્ય છે.
લક્ષ નો બોલ છે.
લક્ષ્મણ વિષય છે, પણ ત્યાં શું કીધું છે કે સ્વરૂપ સન્મુખ જીવ એટલે જેને લક્ષ થયું છે તે જીવની તત્વજ્ઞાન વિષયક પ્રવૃત્તિ ચાલે છે, વાંચવાનું સાંભળવાનું, એમાં એનું એક જ લક્ષ રહે છે શુદ્ધાત્માનું, એમ કે છે.
બરોબર,
કેમ કે એ તો ઉદયિક ભાવ છે. જે કાંઈ વાંચવું સાંભળવું એ તો ઉદયિક ભાવ છે, ઉદયિક ભાવ ઉપર લક્ષ નથી. સાંભળતા પણ એનું લક્ષ નાયકનું રહે છે, ચિંતવનમાં પણ એનું લક્ષ નાયકનું રહે છે, એમ જેને લક્ષ થયું છે એની દશાનું વર્ણન એ કર્યું છે.
બરોબર,
અહીંયા એમ કે છે કે તમે જો વર્તમાન સ્થિતિ અણગમતી હોય, આ રાગાદી ભાવો વર્તે છે, આ પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી, કર્મના બંધન પીડ્યા છે, તો કહે છે કે એ બધું ટાળવા માટે તારે લક્ષ કરવું જરૂરી છે, બીજો પૂછો એનો કોઈ ઉપાય નથી. તેથી એક સમયની ક્ષણિક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતા દ્રષ્ટિ કરતા આત્માનુભૂતિ થઈ શકે છે. આ આત્માનુભૂતિનો ઉપાય છે. આના માટે એને સર્વ ઉદ્યમ કરવો અને પોતાના વર્તમાન ક્ષોભસમ ઉદ્યમના ક્ષોભસમને જ્ઞાનને વિરીબય છે એમાં અન્ય સ્થાનમાં ખર્ચવો, અને થોડી મૂડી છે એને શક્તિ વધારવામાં વાપરવી, બીજા અન્ય સ્થાનમાં ખર્ચી નાખવી નહીં.
અન્ય સ્થાનમાં
એટલે અંદરમાં હવે આ અનુભવ થતો નથી તો લાવોને આ કરીએ, લાવોને આ કરીએ, તે કરીએ, ફલાણું કરીએ, ઢેંગણું કરીએ, એમ કાંઈક ને કાંઈક એને નવા નવા ઉધામાં સૂજે, એને ઉધામાં કે છે. ખોટા પ્રયત્ન કરે એને ઉધામાં કે એ કાંઈ કરવા જેવું નથી. એ પ્રયોજનને વળગીને અંદરનો પ્રયત્ન કરે અને એમાં સફળતા મેળવે તો એ બધું કરી શક્યો. એ જપ તપ અને શાસ્ત્ર જ્ઞાન બધું આ કરવા માટે એ બધી વાત આગળ ના પ્રયોગની છે. ત્રણસો ને બોતેર પ્રશ્ન કર્યો છે એવો જ પાછો. ગુરુ વાણીથી આત્મ વસ્તુનો સ્વીકાર કરીએ છીએ. શ્રી ગુરુ કહે છે આપ કયો છો, આપની વાણી અમને માન્ય છે? જી હા, પ્રમાણ, આપનું વચન અમને પ્રમાણ છે એમ કહીએ છીએ. વ્યાખ્યાન પૂરું થાય ત્યારે કહેતા પ્રમાણ વચન ગુરુદેવ, આપની વાણી તો પ્રમાણ કરીએ છીએ, માન્ય કરીએ છીએ, છતાં અનુભવ થવામાં શું બાકી રહી જાય છે? પ્રશ્ન તો બધા બરાબર મુદ્દાના થયા છે. ઉત્તર કહે છે કે ગુરુવાણીથી સ્વીકાર કરવો, કોણ કહે છે? આ ગુરુ પોતે કહે છે કે ગુરુવાણીથી સ્વીકાર કરવો કે વિકલ્પથી સ્વીકાર કરવો તે ખરો સ્વીકાર. કયો આધાર પ્રક્રિયો છે? સત્યનો સ્વીકાર કરવામાં તારા સત્યનો આધાર છે કે બીજાનો અન્યનો આધાર છે? કોઈ અન્યનો આધાર હોય આવો સ્વીકાર કરું તેથી મને આ સમાજની અંદર આગળનું સ્થાન મળે એની તો વાત નથી. એ વાત તો ગઈ. એવો આધાર પકડે એની તો વાત ગઈ. પણ એમ કહે છે કે ગુરુ કહે છે માટે માનું છું, પુરુષ પ્રમાણે વચન પ્રમાણ
તો ખરું ને?
એ છે કે એ હજી સાચો સ્વીકાર નથી. પ્રામાણિક ગુરુ તો આમ કે છે,
બરોબર,
એ ગુરુ ની પ્રમાણિકતા છે. મંદ બુદ્ધિ વાળા ને પ્રયોજન માં મંદ બુદ્ધિ ક્યાંય નથી. મંદ બુદ્ધિ વાળા કોઈ પ્રયોજન ના વિષય માં મંદ બુદ્ધિ વાળા નથી. જ્યાં એને રૂપિયા કમાવા છે, જ્યાં એને પેટમાં ખાડો પીડ્યો છે, ભૂખ લાગી છે, એ બધો પ્રકારના પ્રયત્નો કઈ મંદ બુદ્ધિ છે? ત્યાં તો દેખાતો હોય બુરથલ જેવો, પણ એને એમ હોય કે હું કરોડપતિ થાવ તો સારું. ત્યાં કોઈ મંદ બુદ્ધિ નથી. એમ પ્રયોજન ના વિષયમાં ભગવાને એમ પ્રસિદ્ધ કર્યું છે કે સંઘની પંચેન્દ્રિય પ્રાણીને પોતાની બુદ્ધિ યથાર્થ પ્રમાણે કામ કરવાની શક્તિ અને યોગ્યતા ધરાવે. મંદ બુદ્ધિ તિર્યન જેટલી તો નથી ને મનુષ્યને. તિર્યન ચો મંદ બુદ્ધિ વાળા છે. કેટલા મંદ બુદ્ધિ વાળા છે કે આટલો ટ્રાફિક વાળો રસ્તો હોય ને ગાય ભેંસ બકરા ઉભા હોય તો ખસે નહીં. આટલી ઝડપથી વાહનો જતા હોય ને વાગી જશે, એક્સિડન્ટ. નાનું છોકરું હોય મનુષ્ય, 8 વર્ષ પહેલા એ દોડીને એક બાજુ વીવી જાય.
બરોબર,
ટ્રાફિક વાળો રસ્તો હોય તો નાનું છોકરું દોડીને એક બાજુ રે, પણ ગાય ભેંસ ને બળદ હોય એમને ઉભા રહે. ગધેડા તો એથી મંદ બુદ્ધિ વાળા છે, ખસે જ નહીં, ડફણો મારે ત્યાં સુધી. એટલે તો ઘણા ને ઉપમા દે છે. પણ એટલી મંદ બુદ્ધિ મનુષ્ય ની હોતી નથી. એવા મંદ બુદ્ધિ વાળાને સમ્યક દર્શન થાય છે તો પછી આય તો સંસાર ચાતુરી નો ચતુર છે. કેટલો ચતુર છે નિત્યનજી શુદ્ધ વાત્રો છે. ભાઈ તું તો સંસાર ચાતુરી નો ચતુર છે. સંસાર ની ચતુરાઈ તો તારામાં બહુ છે. કોક ને કઈક પટાવે ને કઈક સમજાવે ને કઈક આમ કરે ને તેમ કરે ને કેટલા પ્રકારના વેપાર ધંધા ને ધાવધામાં કરે છે. એ બધી ચતુરાઈ નથી કઈ કે છે?
બરોબર.
છોકરો ભણેલો ગણેલો બુદ્ધિ વાળો એન્જિનિયર હોય, પછી કઈ ભણી ગણીને ધંધો વેપાર કારખાનો કઈ કરવા માંગે ને તો એનો બાપ છે ને ઓછી બુદ્ધિ હોય તો શિખામણ આપે. જોજે ધ્યાન રાખજે તો પાછું કઈ નુકસાન ન જાય. આપણે રડવું એ વાત સાચી છે, પણ નુકસાન પછી ઘરની મૂડી ખોવાનો વાળો ન હોય એ પેલું ધ્યાન રાખવું. ઠીક,
બરોબર.
પણ એ તો ભણી ગણી હોશિયાર થઈને આગળ લીધો છે ને, હજી તમે તો એટલું ભણ્યા નથી તો યાર તે સલાહ મુખા. એ બાબતનું તો પ્રયોજનની વાત છે. બીજી બધી ખબર ન હોય પણ એટલી તો ખબર પડે છે. હા, એ વ્યવહારું કયો, રખડવાનું કયો, ચાર ગતિમાં એ બધું જ્ઞાન છે. ગુરુદેવ કહેતા, ગુરુદેવ બહુ કહેતા. આ તો બધા ભાત ભાતના માણસો આવે. કોઈ બહુ ચતુર ને બહુ હોશિયાર હોય દુનિયાદારીનો મોટા ધંધા ને કારખાના ને, પછી ફેર ફોરેન સુધી જાય. ફોરેનમાં જાય એમ ખબર પડી અનાર્ય દેશ જેવું છે ને, ત્યાં તો બધું ખાણીપીણી બધી તકલીફ વાળો વિષય છે. સંસ્કાર નથી રહેણી કરણીના. એટલે એમ કે ક્યાંય ગયા છે કે રખડવા ગયા છે, એમ કે ફોરેન ગયા છે એમ ન કે ક્યાંય ગયા છે, અમેરિકા ગયા છે તો કે રખડવા ગયા, એમ કે શું કોઈ ફરવા ગયા હોય તો શું કે રખડવા ગયા, એમ કે એનો અર્થ એ છે કે આવો અનંત કાળે દુર્લભ એવો સત્સમાગમ છે. એ સત્સમાગમમાં સમય વ્યતીત કરવાને બદલે દૂર જાય છે, અનારી ક્ષેત્રમાં જાય છે, એ પરિણામ આત્માને હિતકર નથી. કેવો વિષય આવ્યો છે, ગુરુવાણી થી સ્વીકાર કરવો કે વિકલ્પ થી સ્વીકાર કરવો, બે વાત લઈ લીધી. તું ગુરુવાણી નો સ્વીકાર કરે છો એમાં નિમિત્ત નો સ્વીકાર છે, અને ઉપાદાનમાં તારા વિકલ્પ ની પ્રધાનતામાં, રાગ ની પ્રધાનતામાં સ્વીકાર છે. વિકલ્પ થી સ્વીકાર છે એટલે રાગ થી, રાગ ની પ્રધાનતામાં તે આત્મા આવો છે, આત્મા આવો છે, કાયમ થાય. વિતરાગ સ્વરૂપે આત્મા, વિતરાગ મૂર્તિ આત્મા રાગથી તે સ્વીકાર્યો એ વાત હજી અમે સ્વીકારમાં ગણતા નથી. એને અમે ખરેખર સ્વીકાર થયો એમ ગણતા નથી. એ સ્વીકાર છે જ નહીં. તે ખરો સ્વીકાર નથી. પોતાના ભાવથી, એટલે કે પોતાના આત્માથી, એટલે કે એકલા જ્ઞાનથી સ્વીકાર થવો જોઈએ એમ કહે છે. આ મુદ્દો છે આત્મ વસ્તુનો સ્વીકાર. કોનો સ્વીકાર ચાલે છે? આત્મા વસ્તુનો સ્વીકાર. કે છે તારી અવસ્થામાં જ્ઞાનનો અંશ પ્રગટેલો છે, તારી અવસ્થામાં રાગ પણ પ્રગટેલો છે. તું રાગથી જ્યાં સુધી સ્વીકાર કરે છે ત્યાં સુધી સ્વીકાર એને અમે કેમ કહેતા નથી કે અમે પણ બીજી રીતે સ્વીકાર્યો છે આ આત્મા?
બરોબર.
રાગ થી સ્વીકાર્યો નથી, અમે જ્ઞાન થી જ્ઞાનમય આત્માને સ્વીકાર્યો છે એવો સ્વીકાર ને અમે સ્વીકાર કરીએ છીએ. બાકીના સ્વીકાર ને સ્વીકાર કહેતા. આજે તું ગુરુવાણી નો સ્વીકાર કરીશ ને, કાલ ગુરુવાણી નો ના પાડીશ તો નહીં આમ ન હોય. એટલે ઠીક, તારું ઠેકાણું ક્યાં રહેશે? કેમ કે તું રાગ ની પ્રધાનતામાં પડ્યો છું, એટલે તારો રાગ જે બાજુ જશે એ બાજુ તો આખે આખો દોરવાય. રાગ ની પકડ માં છો ને, એટલે જેવો ઉદયમાં રાગ આવશે ત્યાં તો દોરવાય જશે. એમાં ધ્રુવ આત્માની સાથે પરિણામનું અનુસંધાન થતું નથી જરા પણ, પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે. જ્યારે જ્ઞાનની પ્રધાનતામાં પ્રથમ પરોક્ષપણે એનું અનુસંધાન છે, જે એને પ્રત્યક્ષનું કારણ થાય. કેમ કે પરોક્ષ જ્ઞાનનો વિષય પરોક્ષ નથી, એ પરોક્ષ જ્ઞાનનો વિષય પ્રત્યક્ષ છે. પરોક્ષ જ્ઞાનનો વિષય પરોક્ષ નથી, પણ પરોક્ષ જ્ઞાનનો વિષય સહજ પ્રત્યક્ષ છે. જે પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ છે એમ જ્યાં ભાસે ત્યાં ભાસનાર અવસ્થામાં પરોક્ષ પણ પછી ટકી શકે, એટલે એને પ્રત્યક્ષ થવું પડે છે. અથવા એ સહજ અવસ્થા પણ સહજ પ્રત્યક્ષતા ધારણ કરે છે, સહજ પ્રત્યક્ષ સ્વરૂપના અવલંબને અને આધારે. એટલે એમ કહે છે કે એ ખરો સ્વીકાર નથી. તો કયો સ્વીકાર ખરો છે? કે પોતાના ભાવથી, પોતાના આત્માથી સ્વીકાર થવો જોઈએ. રાગથી સ્વીકાર થવો એ આત્માથી સ્વીકાર નથી. આત્મા શું છે વળી સ્વીકાર થવામાં? કે જ્ઞાન તે આત્મા છે. અહીંયા ભાવથી સ્વીકાર થવો જોઈએ. તો અમારી તો ઘણી ભાવના છે આ સ્વીકાર થવામાં. આપ કયો છે એમ આપના પ્રત્યે પણ ભાવના છે, અને અમારા આત્મા પ્રત્યે પણ અમને ભાવના છે ને અમે હા પાડીએ છીએ. કે છે કે રાગની પ્રધાનતામાં વર્તે છે ત્યાં સુધી ખરો સ્વીકાર નથી. આત્માથી સ્વીકાર થાય, ભાવથી સ્વીકાર થાય, આત્મભાવથી સ્વીકાર થાય કે જ્ઞાન ભાવથી સ્વીકાર થાય, તે એ રીતે એનો સ્વીકાર થવો જોઈએ. એ ખરો સ્વીકાર છે. વિશે સ્પષ્ટ છે કે નહીં? કુંકુંડ આચાર્ય કહ્યું છે કે અમે કહીએ છીએ તે તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. પાંચમી કથા આમાં એ વિશે આવે છે. આમાં તારા અનુભવ થી પ્રમાણ કરજે 369માં. વિતરાગ દ્રષ્ટિ કરવાની વાત છે. વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિ વિતરાગતા પ્રગટ થાય છે. હું કહું છું તેની હા પાડજે. કે હા પાડજે, રાતથી હા પાડજે એમ
નહીં,
એમ અહીંયા ચોખ્ખું કરે છે. હા પાડજે પણ રાતથી હા પાડજે એમ
નહીં.
રાગમાં દ્વેષ છુપાયેલો છે,
રાગમાં દ્વેષ છુપાયેલો.
રાગ ને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. કોઈ એમ કહે કે મારે રૂપિયો જોઈએ, પણ બે બાજુ મોર છાપ વાળો જોઈએ તો નહીં આવે. એની જે રાજની મોર છે એક બાજુ આવે છે, બીજી બાજુ આવતી નથી. હવે કોઈ એમ કહે કે મારે સિક્કો જોઈએ, બીજી બાજુ ન જોઈએ, એમ નહીં બને. એમ રાગમાં દ્વેષ છુપાયેલો નિહિત છે. એ રાગ ને દ્વેષ બે દ્વંદ છે, આત્મા ના પૂરા દુશ્મન છે. એ રાગ ને પકડીને તો આત્માનું કાર્ય કરવા માંગીશ તો દુશ્મન પાસે કેમ કામ થશે? તારું કામ તારે તારા દુશ્મન પાસે કરાવવું છે એ વાત બની શકશે? અનુભવથી પ્રમાણ કરજે, પોતાથી અંતરથી સાચો નિર્ણય કરે. જો નિર્ણયનો વિષય તેને અનુભવ થાય, કીધું છે. અંતરથી જ્ઞાનથી, અંતરનું જ્ઞાનથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય છે.
મંદર ભગવાન નો જય, પરમ કૃપાલ શ્રી કાનપુર દેવ નો જય.